ફેબ્રુઆરી 20, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 23.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે અને ઉપસંહાર એ વિભાગ ઉપર વિવેચન ચાલે છે. અત્યાર સુધી એની 3 ગાથા થઈ છે. આજે હવે 131મી ગાથા વિવેચન આપણે ચાલુ કરીશું. તો કહે છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. જૈન દર્શનની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના ગ્રંથો છે અને 4 અનુયોગોમાં આ ગ્રંથો સમાય છે. તો એ છે, એક છે કથાનો યોગ, એક છે ચરણાનો યોગ, એક છે ગણિતાનો યોગ અને એક છે દ્રવ્યાનો યોગ. આ પ્રમાણે આ 4 પ્રકારના અનુયોગો જૈન દર્શનની અંદર છે. તેમાં જે દ્રવ્યાનો યોગ વર્ણન જે જે શાસ્ત્રમાં છે તે શાસ્ત્રની અંદર વિશેષ પ્રકારે નિશ્ચયની પ્રધાન વર્ણન કરવામાં આવે છે. જે કંઈ આધ્યાત્મિક ગ્રંથો છે તે આધ્યાત્મિક ગ્રંથો બીજી એક અપેક્ષા એમ પણ આપણે લઈ શકીએ કે જૈન દર્શનની અંદર 2 પ્રકારના ગ્રંથો છે. એક આધ્યાત્મ ગ્રંથો છે અને એક આગમ ગ્રંથો છે. તો આધ્યાત્મ જે ગ્રંથો છે તે નિશ્ચય નહીં પ્રધાન કરી અને આત્મસ્વરૂપનું આદિનું કથન કરે છે અને ગૌણતાથી પર્યાર્થિક નહીં વિષયનું કથન કરે છે. જ્યારે જે આગમ શાસ્ત્રો છે તે પર્યાર્થિક નહીં મુખ્ય રાખી અને વિવેચન કરે છે અને ત્યાં દ્રવ્યાર્થિક નહીં ગૌણ રાખે છે. એટલે અહીંયા એમ કહ્યું કે નિશ્ચય વાણી સાંભળી. આધ્યાત્મ ગ્રંથોની અંદર જે કંઈ વર્ણન કરવામાં આવ્યું હોય તેમાં નિશ્ચયની અપેક્ષા એ પ્રધાનતાથી વર્ણન કરવામાં આવ્યું હોય અને તેથી તેમ જ કહેવામાં આવ્યું હોય કે જો આત્મા છે તે પૂર્ણ છે અને આત્માની અંદર જ મોક્ષ માર્ગ સમાયો છે, માટે આપણે તો એક આત્માનું ચિંતન કરવું છે, બીજી કોઈ વાત કરવી નથી. શાસ્ત્ર દયા કરશું કે દાન કરશું તો વળી શુભ કર્મ થશે તો બંધ, કેમ કે શુભ કર્મ કરશું તો પાછો બંધ થશે, માટે તો અમારે તો શુભે કરવું નથી ને અશુભે કરવું નથી ને અમારે તો માત્ર શુદ્ધ ભાવ કરવો છે, એટલે એમ તો આખો દિવસ આત્માનું જ ચિંતન ને આત્માનું મનન કરશું, બાકી અમારે કોઈ પણ બીજા સાધનોની જરૂર છે નહીં, કે અમારે શાસ્ત્રો જો શાસ્ત્ર વાંચીએ તો એ શુભ કર્મ બંધાય, દયા કરીએ તો શુભ કર્મ બંધાય, તપ કરીએ તો શુભ કર્મ બંધાય, દાન દઈએ તો પણ શુભ કર્મ બંધાય, તો અમારે એવા બંધ કરવાની જરૂર નથી. એવો એક વર્ગ છે. કેમ કે આધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યું કે આ તો બાકીના જે કંઈ પરાશ્રય ભાવો, પરાશ્રય જે કંઈ સાધનો છે, દયા દાન વ્રત ભક્તિ તપ આદિ, એ સાધનો શુભ કર્મ છે અને તેથી બંધ થાય છે, તેનાથી કદી મોક્ષ થાય નહીં. જો મોક્ષ કરવો હશે તો તમારે અંતરંગ સાધન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર જે આત્માથી અભિન્ન છે તેનો સહારો લેવો પડશે. આ તો બધા બંધના કારણ છે. તો તો આવી વાતો શાસ્ત્રમાં લખી હોય તો ત્યાં એકાંતિક કાતો ગ્રહણ કરે. શાસ્ત્રમાં તો ભિન્ન ભિન્ન પ્રકારે કથન આવે અને ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા શિષ્યો હોય અને નિશ્ચય નહીં પ્રધાન કથનો અને એનો સહારો, તો જ્યાં સુધી જીવ યથાર્થ યોગ્ય ન થાય, પાત્ર ન થાય, બાકીના જે કંઈ સાધનો છે તે સાધનોનો સહારો લઈ, એટલે કે સદગુરુ, સશાસ્ત્ર, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ આ બધા જે કંઈ સાધનો છે તે સાધનોનો પ્રથમ સ્વીકાર કરી અને પોતે લાયક થઈ અને પછી નિશ્ચય નહીંનો આશરો લે તો એને સ્વરૂપની પ્રાપ્તિ થાય. તો આ તો જે નિશ્ચય વાણી ફક્ત સાંભળી હોય અને આધ્યાત્મિક ગ્રંથોનું જેને પરિશીલન કર્યું હોય એ જે કંઈ વ્યવહારના સાધનો છે, એટલે કે જે સાધનો દ્વારા જીવ મોક્ષને પાત્ર થાય એ બધા સાધનોનો એ નિષેધ કરે અને માત્ર વાણીની અંદર જ, એટલે કહેવા માત્રમાં, અમે તો બધું જાણીએ છીએ, અમે તો શાસ્ત્રમાં તો એમ જ કહ્યું હોય કે સર્વજીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય. સર્વજીવ સિદ્ધ સમજે, અમે તો સિદ્ધ સમજ છીએ, અમારે બંધ છે જ નહીં. તો એવા પણ જીવો છે કે જેઓ એમ માને છે કે અમે તો પરમાત્મા જ છીએ, અમારે કશું કરવાનું છે જ નહીં, તો નિશ્ચયની અપેક્ષા એ આ વાતો કરે શાસ્ત્રમાં કીધી હોય તો આને એકાંત લઈ અને જાણે કોઈ પણ ક્રિયા જ્ઞાનીને છે જ નહીં એમ લખ્યું એ શાસ્ત્રની અંદર. તો આ તો એમ આ આમ જે છે કે થોડાક શાસ્ત્રો અધ્યાત્મ જાણે એટલે અમે પોતે જ્ઞાની છીએ અને અમારે કોઈ પણ ક્રિયા કરવાની છે જ નહીં. અને વર્તે મોહ, અને પણ એનો મોહ તો એવો ન હોય, રાગ તો પર પદાર્થમાં એવો ન એવો હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો ન હોય, કશા એવા ને એવા હોય, વૈરાગનો અંશ પણ ન હોય, માત્ર મોક્તિ પોપટની માફક અધ્યાત્મ શાસ્ત્રની વાતો કરે જ જાય નિશ્ચય, એટલે કે આવા ગ્રંથો સાંભળી અને એને ધારી રાખે અને એ જ વાતો કરે જાય. તો અહીંયા એ વાત, એટલે આ પ્રમાણે એકાંત કોઈ ગ્રહણ ન કરે એટલા માટે કહેવું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નહીં. આમાં જે બાહ્ય સાધનો છે જેનાથી પાત્રતા થાય છે તે સાધનો છોડવા યોગ્ય નથી, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આ બધા સાધનો છે એ માત્ર પોતાના આત્માની પ્રાપ્તિ માટે જ છે અને જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થાય તો ન થાય તો પછી આ બધા સાધનો નકામા ગયા, એનો કોઈ અર્થ ન રહ્યો. તો જે કંઈ તમે જે કંઈ સાધનો છે તે સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય એ કેવી રીતે ઉપયોગી થાય એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે. અને જો યથાર્થ એ પ્રમાણે બાહ્ય સાધનો આદિ લઈ વસ્તુ સ્વરૂપ જે છે તેને સદગુરુ દ્વારા જેમ છે તેમ યથાર્થ સમજે પરોક્ષ રીતે અને ત્યાર પછી પોતે અંતરમાં ઉતરવાનો પુરુષાર્થ કરે, પણ પહેલાથી નક્કી કરે કે આત્મા પ્રાપ્ત મારે કરવાનું છે, મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે, આત્મા અનુભવ પ્રાપ્ત કરવાનો છે અને એને માટે આ બધા સાધનો છે. માત્ર આધ્યાત્મ ગ્રંથો એકલું બીજ હોય તો કામ ના આવે, પણ એના માટે તો યોગ્ય ભૂમિ જોઈએ, પાણી જોઈએ, વાળ જોઈએ, તો જ એ બીજ જે છે તે ઉગે અને ફળ આપે. તેમ માત્ર આધ્યાત્મિક વાતો સાંભળી પોતાના રાગદ્વેષ આદિ જેવા છે તેવા ઊભા રાખી અને એ રાગદ્વેષોની અંદર પોતે ખૂંપેલો રહે અને છતાં પોતાને જ્ઞાની માને એવા જે શુષ્ક આધ્યાત્મીઓ છે એવા શુષ્ક આધ્યાત્મીઓ આવા નિશ્ચય પ્રધાન શાસ્ત્રો સાંભળીને વાંચીને થઈ જાય છે. તો અહીંયા એવું ન થાય એટલા માટે કહેવામાં આવ્યું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય તો આ બધા સાધનો તો કરવાના અંગે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, એ બધા જે કંઈ સાધનો કયા છે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ, એ સાધનો પોતાના સ્વરૂપના લક્ષ્ય કરવાના છે. જેમ કોઈ ખેડૂત હોય એ ખેતર ખેડે, પાણી નાખે, ખાતર નાખે, એ બધું કરે, અને એને કોઈ કહે કે શું કરે, હું ખેતર ખેડું, પણ હું કરવા ખેતર કરે એ મને ખબર નથી, મને કીધું છે કે ખેતર ખેડો તો ખેડે જવું છું. પણ તારે અંદર બીજ વાવવું છે, એને ભાન ન હોય, એનું લક્ષ્ય ન હોય, તો એના હાથમાં ઘાસ આવશે, બીજું તો શું આવવાનું છે, એના હાથમાં અનાજ તો આવવાનું નથી. તેમ જે કોઈ બાહ્ય સાધનની અંદર આગ્રહ કરી અને માત્ર તપથી જ મારું કલ્યાણ થઈ જશે, કે માત્ર દયાદાનથી જ મારું કલ્યાણ, કે માત્ર ભક્તિથી જ કલ્યાણ થશે થઈ જશે, કે આદિ અનેક એકી સાધનો, જે બાહ્ય સાધનો છે, એ સાધનોમાં જ મિથ્યા અભિનિવેશ પૂર્વક એ સાધનને જ મોક્ષ માર્ગ માની અને એ સાધનોનો ઉપયોગ કરશે, તો એને કદી મોક્ષ માર્ગ પેલા ખેડૂતની માફક એના હાથની અંદર માત્ર શુભ બંધ જે થયો એનું ફળ જે શુભ છે એને મળશે, બાકી મોક્ષ એને મળશે નહીં. જેમ પેલા ખેડૂતને માત્ર ઘાસ મળે, અનાજ ન મળે, તેમ અને પણ એ પ્રમાણે થશે. એટલે અહીંયા શ્રીમદજીએ નિર્દેશ કર્યો છે કે એકાંતિક કોઈ પણ પ્રકારનો પક્ષ લીધા વિના બાહ્ય જે કંઈ સાધનો છે તે સાધનો જેમ છે તેમ યથાર્થ રીતે જાણી તેનો પરમાર્થને લક્ષ્ય ઉપયોગ કરવો. તો કહ્યું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. પછી કહે છે કે નહીં નિશ્ચય એકાંતથી આમાં નહીં કરે, કહે એકાંતે વ્યવહારને બંને સાથ રહે. એ અમે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર અગર કોઈને એમ લાગે કે આની અંદર તો માત્ર નિશ્ચય નહીંથી પ્રધાનતાથી કથન કરેલું છે અને વ્યવહારને ઉડાડ્યો છે, તો એ વાત કોઈ ગ્રહણ કરવી નહીં. પરંતુ જે પ્રમાણે જે વસ્તુ જે કી સાધનો જે ઠેકાણે જેમ જરૂર છે તે પ્રમાણે કયા છે, જેમ કે પાત્રતા માટે મુમુક્ષતા માટે કયા કયા સાધનો જોઈએ, તો એનું વર્ણન પણ કરેલું છે કે આત્માર્થીના લક્ષણો કયા હોય, તો તેમાં બાહ્ય સાધનોની વાત કરેલી જ છે. અને જ્યારે મોક્ષ માર્ગની વાત કરી ત્યારે અંતરંગ સાધનની પણ વાત કરેલી જ છે, એટલે કે નિશ્ચયની પ્રધાન કથન જેમ કે સર્વ ત્યાં પણ વાત કરેલી જ છે કે આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહિત. એ જ પ્રમાણે બીજી પણ વાત કરેલી છે કે અનંત દર્શન જ્ઞાનમય અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. આ બધા નિશ્ચય નહીંના કથનો છે, પણ માત્ર નિશ્ચય નહીંના કથનો પ્રત્યે દ્રષ્ટિ અહીંયા આત્મસ્થિતિમાં કહેવામાં નથી આવ્યું, તો બંને વસ્તુ જ્યાં જેમ છે તેમ કહેવામાં આવી છે, અને જ્યાં જેમ અંગીકાર કરવાનો છે તેમ અંગીકાર કરે તો જ એને મોક્ષ માર્ગ હાથમાં આવે. તો એટલા માટે અહીં કહે છે કે નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથ રહે. અને વ્યવહાર અને નિશ્ચય બંને એકી સાથે ખરેખર તો હોય છે, પણ ખરેખર નિશ્ચય તો જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાની જે જીવ હોય છે ને એને કઈ નિશ્ચય નહીં, અને જ્ઞાનીને નિશ્ચય નહીં હોય છે, અજ્ઞાની નિશ્ચય નહીં હોતો નથી. કેમ કે નિશ્ચય નહીં છે, ખરેખર તો નિશ્ચય નહીં છે, તે નિરુકલ્પ છે, એ અંતર્મુખ ઉપયોગ તે જ નિશ્ચય નહીં છે. કેમ કે નિશ્ચય નહીં છે એનો વિષય છે એ તો ધ્રુવ આત્મ તત્વ છે, દ્રવ્ય છે, ત્રિકાળ દ્રવ્ય છે. તો ત્રિકાળ દ્રવ્યને જ્યારે જાણે ત્યારે જ એને નિશ્ચય પ્રગટે. એની પહેલા નિશ્ચય પ્રગટે ક્યાંથી, એટલે કે તે ઉપયોગ અંતર્મુખ થઈ અને સ્વરૂપનું દર્શન કરે ત્યારે જ ખરો નિશ્ચય પ્રગટે છે. અને જ્યારે એવો નિશ્ચય પ્રગટે છે તે જ વખતે જ્ઞાનીને જે ઉદય આદિ ભાવો છે તે બધા વ્યવહારમાં જાય છે. એટલે જ્ઞાનીને નિશ્ચય અને વ્યવહાર બંને એકી સાથે રહે છે. એટલે કે સાધુ હોય, ભાવલિંગી સંત, તો એને શુદ્ધ પરિણતિ પણ છે, શુદ્ધ ઉપયોગ પણ છે, અને એક એની સાથે શુભાશુભ ઉપયોગ પણ છે. એ જે શુભાશુભ ઉપયોગ છે તે બધો વ્યવહારની અંદર જાય છે, અને શુભ ઉપયોગ છે બધો વ્યવહારની અંદર જાય છે, શુદ્ધ ઉપયોગ છે તે નિશ્ચયમાં જાય છે. એટલે કે જ્ઞાનીની બંને ધારા જેને વર્તે છે, શુદ્ધ અને શુભાશુભ બંને ધારા જેને વર્તે છે, પ્રધાનતાથી શુભ, અશુભ તો અત્યલ્પ હોય છે સાધુને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે, તો એ બંને સાથ રહેલ છે. તો જ્ઞાનીને આ બંને ધારાઓ કી સાથે છે, અજ્ઞાનીને તો નહીં હોય જ નહીં, માત્ર ન્યાયભાસ હોય છે. પરંતુ સમજવા માટે જે કંઈ કથન કરવામાં આવ્યું હોય તો એ સરાગ નહીં, રાગ સહિતનું નહીં જે છે એનું પહેલાં અવલંબન લેવું પડે અને ત્યાર પછી નિશ્ચયને એને પ્રગટ કરવાનું હોય. પણ અહીં તો એ વાત કરી છે કે અમે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર બંને વાતો કહેલી છે, એટલે કે કોઈ જ્ઞાની હંમેશા નયમાં ઉદાસીન હોય છે, એને કોઈ પણ નયની પ્રધાનતા હોતી નથી. તેમજ જે કહ્યું છે કે જ્ઞાનીની વાણી છે એ નયથી ઉદાસીન છે, એટલે કે જે નયનું જે નહીં જ્યાં જે એટલે જ કહ્યું કે જે જે જ્યાં જ્યાં યોગ્ય છે ત્યાં સમજવું, તે જે જે નહીંની જેટલી જેટલી સત્તા છે તેટલી તેટલી સત્તા મુમુક્ષુએ તે સમજવી જોઈએ. એટલે કે નિશ્ચયને વ્યવહાર જેમ છે તેમ આત્મસિદ્ધિની અંદર કહેવામાં આવ્યા છે તેને યથાર્થ સમજી અને એ પ્રમાણે આચરણની અંદર એ પ્રમાણે જેમ છે તેમ મૂકવામાં આવે. ખરેખર નહીં જે છે તે પ્રમાણ જ્ઞાનનો અંશ છે. તો પ્રમાણ જ્ઞાન જે છે તે સાચું જ્ઞાન છે. અને પ્રમાણ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ દેખાય ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. તો અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર બંને અપેક્ષાએ કથનો જે કરવામાં આવ્યા છે તે કથનો જેમ છે તેમ લેવા, જે નહીંની જે સત્તા છે સત્તા તેમ લેવી, એ પ્રમાણે યથાર્થ સમજવું, એમ આ ગાથા દ્વારા શ્રીમદજી કહેવા માંગે છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. તો અહીંયા થોડીક નિશ્ચય અને વ્યવહાર વિશેની થોડીક સમજ વિશેષ આપી છે કે કોઈ એમ માનતો હોય કે અમારો જે ગચ્છમાં જે બધો વ્યવહાર થાય છે એ પ્રમાણે જ બધું કરવાનું, સમય કરવાની, પ્રતિક્રમણ કરવાની, પછી આ પ્રમાણે ગુરુ વંદન કરવાનું, આ પ્રમાણે દેવ વંદન કરવાનું, આદિ આદિ જે કંઈ કોઈ વરિયમ જ કે અમારે તો આ પ્રમાણે મુપત્તિ રાખવી જોઈએ, આ પ્રમાણે કરવું જોઈએ, બધી જે કંઈ બાહ્ય જે ગચ્છમતની જે કલ્પના છે એ કંઈ સાચો વ્યવહાર નથી. કેમ કે એ તો સંપ્રદાય ટકાવવા માટેની બધી વાતો છે, એ સત્યને ખોજની વાત નથી. જેને સત્યની ખોજ કરવી છે, સ્વરૂપની ખોજ કરવી છે, તેનો વ્યવહાર કોઈ પણ મતાગ્રહ વિના જ્ઞાનીઓએ જે પ્રમાણે સાચો વ્યવહાર કર્યો છે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. જ્ઞાનીઓએ તો જે પરમાર્થનો પ્રેરક જે વ્યવહાર હોય એ વ્યવહારને સંમત કર્યો છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. પણ ગચ્છમતમાં જે વ્યવહાર કયો છે, આ 6 કોટી 8 કોટી ને એ બધી અનેક રીતે ભિન્ન ભિન્ન વાતો પોતપોતાના મતને દ્રઢ કરવાને માટે મતાર્થીઓ કહેલી છે તે સાચો વ્યવહાર નથી. એ તો માત્ર મતાર્થ છે, આત્માર્થ નથી. એટલે એવો બધી કલ્પના છોડી અને જે વ્યવહાર પરમાર્થને પ્રેરક હોય, પરમાર્થમાં નિમિત્ત થાય, એવો સાચો વ્યવહાર ગ્રહણ કરી અને જીવે નિશ્ચયને લક્ષે આ વ્યવહારને ગ્રહણ કરવાનો. તો અહીં કહ્યું છે કે ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. તો નિશ્ચયમાં તો પોતાના સ્વરૂપનું ભાન કરવાનું છે. તો જે નિશ્ચય માત્ર વાતોમાં જ આવે એ નિશ્ચય નિશ્ચય ગણવામાં આવ્યો નથી. નિશ્ચયની પ્રધાન આધ્યાત્મ ગ્રંથોમાં ઘણું કરવામાં આવ્યું હોય એ પ્રમાણે કોઈ પંડિત વાતો બોલી જાય તો કોઈ વાતમાં તો કોઈ નિશ્ચય નહીં છે. કેમ કે નિશ્ચય નહીં છે એ દ્રવ્યાશ્રિત છે, એટલે સ્વરૂપ આશ્રિત છે. પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય જે પ્રગટ થાય પર્યાય એ નિશ્ચય નહીં છે. તો ભાન નહીં, જે નહીંથી પોતાના ભાન ન થાય એવો એ નિશ્ચય નહીં કોઈ અર્થ નથી. એ તો માત્ર કથન માત્ર નિશ્ચય નહીં છે, એ તો સરાગ નિશ્ચય સમજાવવા માટે નિશ્ચય નહીં કહ્યો છે. તો સમયસારની 144મી ગાથાની અંદર કહ્યું છે કે નયાતિક્રાંત થવું પડશે, એટલે કે જે શબ્દની અંદર તું જે કંઈ સમજવાની કોશિશ કરી રહ્યો છે તે તો સરાગ નિશ્ચય સરાગ નહીં છે, સરાગ નિશ્ચય નહીં છે, રાગ સહિતનો નિશ્ચય છે, વિકલાત્મક નિશ્ચય નહીં છે, તો અહીં વિકલાત્મક નિશ્ચયની એની વાત નથી કરી. તો શ્રીમદજીએ કહ્યું છે કે એવી વાતથી તો કઈ પાર આવવાનું નથી, એ વાતની બહાર જવું પડશે તારે. ચુમલી ગાથામાં પણ એ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે કે તારે નિશ્ચયને વ્યવહાર બંને અતિક્રાંત કરવા પડશે અને તારે સ્વરૂપમાં જવું પડશે. તું એક પણ નો પક્ષ લઈશ નિશ્ચયનો કે વ્યવહારનો તો તું અટકી જવાનો છે, બહાર ને બહાર રહેવાનું છે. એ વાત અહીં શ્રીમદજીએ કહેલી છે કે પોતાના સ્વરૂપનું ભાન નથી, એ નિશ્ચય છે જ નહીં. સાચો નિશ્ચય તો એ છે કે જેની અંદર પોતાના સ્વરૂપનું ભાન થાય તો ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચયની તે નિશ્ચય સારૂપ નથી. એ તો નિશ્ચય ખોટો છે. એ તો માત્ર સમજાવવાને માટે શબ્દની અંદર જે કહેવામાં આવેલો છે એ ખરેખર વ્યવહાર નહીં છે, એ નિશ્ચય નહીં છે જ નહીં. અજ્ઞાનીને એ નિશ્ચય નહીં અપેક્ષાની વાતો કરે, શાસ્ત્રની અધ્યાત્મ શાસ્ત્રની વાતો કરે તો પણ એ વ્યવહારમાં જ ઉભેલો છે, નિશ્ચયમાં ઉભેલો છે જ નહીં. તો કેમ કે નિશ્ચય નહીં તો દવ્યાશ્રિત છે અને વ્યવહારની છે એ મન વચન ને કાયાને આશ્રિત છે. મન વચન ને કાયાને આશ્રિત જે કંઈ ક્રિયા થાય તે બધી ક્રિયા વ્યવહાર નહીંની છે, અને સ્વરૂપને આશરે જે કંઈ પર્યાય પ્રગટ થાય, શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે નિશ્ચય નહીં છે. તો નિશ્ચય નહીં દ્રવ્યાશ્રિત છે એટલે કે દ્રવ્યને પ્રગટ કરે છે, દ્રવ્યનો આશરો લઈને દ્રવ્યને પ્રગટ કરે છે એ નિશ્ચય નહીં છે. તો એવો નિશ્ચય નહીં કે જેમાં આત્મા પ્રગટ થાય એ નિશ્ચયની સારભૂત છે. બાકી માત્ર વાતથી અધ્યાત્મ શાસ્ત્રની વાતો નિશ્ચયની વાતો કરે જવાય. શુદ્ધ બુદ્ધ અમે તો શુદ્ધ છીએ, અમારે શું સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞાજીને તો સર્વજીવ છે સિદ્ધ સમ એમ વાત કરે, એટલે કે અમે તો શુદ્ધ સમાન જ છીએ. દેવકરણજી મુનિએ આ વાત લલુજી મુનિને કહી, લલુ મુનિજીએ કૃપાળ દેવને કાગળમાં લખ્યું છે કે દેવકરણજી તો અમારે પોતે પરમાત્મા છે. એમને કોઈ વેદાંતના ગ્રંથો વાંચ્યા કે પછી એને થઈ ગયું કે હું તો પરમાત્મા જ છું, હું કાંઈ મારે હવે કંઈ પરમાત્મા પણ પ્રગટ કરવાનું નથી. તેમ નિશ્ચયને એના શાસ્ત્રો વાંચીને ઘણાને આ પ્રમાણે ભ્રાંતિ થઈ જાય છે. ત્યારે શ્રીમદજીએ ઉત્તરમાં લખે છે કે ભાઈ પર્યાયમાં પ્રગટ કરવાનું, દ્રવ્ય અપેક્ષા એ તો બધા સર્વસિદ્ધ જીવ છે જ, પણ પર્યાય અપેક્ષા પર્યાયમાં પ્રગટ કરે ત્યારે સાચો પ્રભુ થાય છે. એટલે કે જેમ કે લાકડાની અંદર અગ્નિ તો છે જ, પરંતુ એ અગ્નિ કે લાકડોમાં અગ્નિ પ્રગટ કર્યા વિના કઈ રસોઈ થવાની નથી. લાકડામાં અગ્નિ છે વાત સાચી છે, એ કઈ ખોટી વાત નથી, પણ એ અગ્નિ એને પ્રગટ કરવી જોઈએ. લાકડાને સળગાવે તો લાકડાની અગ્નિ જે છે તે રાંધવામાં કામ આવે. માત્ર લાકડું અગ્નિ અંદર છે એ કઈ, એ તો અપ્રગટ છે. અપ્રગટ છે એની ના નથી, એની સત્તા છે. એમ બધા જીવોની પરમેશ્વર થવાની સત્તા છે, પરમેશ્વર રૂપ છે, પણ પરમેશ્વરતા પ્રગટ પર્યાયમાં કરે ત્યારે. જેમ કે તલની અંદર તેલ તો છે, પણ એ તલની અંદર કઈ પૂરી તરાય નહીં. પૂરી તરવી હોય તો પછી તલમાંથી તેલ કાઢવું પડે અને એ તલની અંદર પૂરી તરાય. પછી એ માની લે તલમાંથી તેલ કાઢે અને પછી કડાયા મૂકીને જો પૂરી તરે તો તરાય. બાકી લો તલમાં તેલ છે કીધું ભગવાન, બધા કે તલમાં તેલ છે, પણ તલમાં તેલ છે એટલે હું તલમાં અપ્રગટ તેલ છે એને પ્રગટ કરો તો તેલ હાથમાં આવે. જિનપદે નિજપદે એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનું શાસ્ત્ર કહ્યા સુખદાય. જિનપદ અને નિજપદ તો એક જ છે, મને એમાં કઈ ફેર અથવા નિશ્ચય નહીં વાત કરી છે. જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ, તો કોઈ એમ માની લે કે જિનપદ નિજપદ એક જ છે, હું તો પ્રભુ જ છું, તો એ મોટી ભૂલ કરે છે. કેમ કે પ્રભુ છે, પણ પ્રભુતા એને પર્યાયમાં પ્રગટ કરવાની છે. જેમ લાકડાની અંદર અગ્નિ પ્રગટ કરવાની છે તો જ એમાં અગ્નિ છે, અગ્નિ છે લેટન્ટ છે, પોટેન્શિયલ છે. તો અહીંયા પણ એ જ વાત કરી છે કે ભાન નહીં નિજ રૂપનું, એ નિશ્ચય નહીં સાર. પોતાના રૂપનું ભાન ન હોય એ નિશ્ચય અર્થ વિનાનો છે. ખરેખર તો જે અનુભૂતિ છે તે જ આત્મા છે, એટલે કે તે જ નિશ્ચય નહીં છે. તો માત્ર શબ્દની અંદર આત્મા સંબંધીની કોઈ પણ વાતો કરતો હોય નિશ્ચયની અપેક્ષાએ, તો એટલા માત્રથી કંઈ તેને આત્માની પ્રાપ્તિ થઈ જાય નહીં, અને એ કંઈ ખરેખર નિશ્ચય નહીં નથી. એટલા માટે અહીં એ વાત બહુ સરસ કહી શ્રીમદજી કે ભાન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં સા. પછી કહે છે કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. આ એક બહુ સુંદર વાત એમને કરેલી છે કે હજાર જ્ઞાનીનો એક માર્ગ અને હજાર અજ્ઞાની હોય તેને હજાર માર્ગ જુદા જુદા. કેમ કે અજ્ઞાની જેને માર્ગની જ ખબર નથી એટલે તો વાતો કર્યા જ કરશે. આમ કરો તો એક કહેશે કે આમ કરો તો તમારો મોક્ષ થાય, એક કહેશે આમ કરો તો મોક્ષ થાય, એક કહેશે આમ કરો તો મોક્ષ થાય. અનેક રીતે અજ્ઞાનીના જે માર્ગો છે હંમેશા ભિન્ન હોય અને ભિન્ન ભિન્ન રીતે જે માર્ગ બતાવે છે. પણ જ્ઞાનીના જે હોય તો હજાર જ્ઞાની તો એક જ અભિપ્રાય હોય, એ બીજી વાત ન કરે, એ તો એક જ જાતની વાત. કેમ કે ત્યાં તો યથાર્થ જે અનુભવ છે એ પ્રમાણે વાત કરવાની હોય છે, અને અજ્ઞાની હોય છે તો કલ્પિત વાતો કરે જાય અને માર્ગ બતાવે જ જાય. એટલે અહીં એ વાત કરી કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોવ થશે કાળ ભવિષ્ય માર્ગ ભેદ ન કોઈ. કે જે સાચો મોક્ષ નો માર્ગ છે તે તો એક જ છે, અને જે જ્ઞાનીઓ છે આ એક જ માર્ગ કહેવાના છે. એટલે ત્યાં તો કઈક ભવિષ્યની વાત કરી દીધી શ્રીમદજી અહીંયા, વર્તમાનની વાત નહીં, ભવિષ્યમાં પણ આમ જ વાત છે કે હા ભવિષ્યમાં પણ આમ જ વાત છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ, પરમાર્થનો પણ બીજો હોતો નથી, એક જ હોય છે. અને જ્ઞાનીઓ એક જ માર્ગ, ગમે જ્ઞાની હોય પછી શબ્દમાં વાત કરવાની અંદર જુદી રીતે મૂકે બધા જ્ઞાનીઓ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક બધા જ્ઞાનીઓના શબ્દો જ્યારે વાત કરે ત્યારે એ બધા સરખા ના હોય, કઈ ને કઈ રીતે પોતપોતાની રીતે એ વાતને આવ. પણ મૂળ વાત જે છે, રહસ્યપૂર્ણ જે મૂળ વાત છે તે તો એક જ હોય, બીજી હોય નહીં. એટલે એ શ્રીમદજીએ કહ્યું કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. તો કે અનંત કાળ થઈ ગયો, અનંત કાળની અંદર અનંત ચોવીસી થઈ, અને અનંત કાળની અંદર અનંત તો ચોવીસી થઈ, તો અનંત તીર્થંકરો એ બધા સિદ્ધ થયા, અને એ તીર્થંકરો પછી પણ તીર્થંકરોના વખતની અંદર તીર્થંકરોના વખતની અંદર બીજા ઘણા જીવો સિદ્ધ થયા. પણ આ અનંત તીર્થંકર થયા, જે ચોવીસના અનંત તીર્થંકરો થયા, તેનો માર્ગ જે બતાવ્યો છે તો ધારાવાહી એક જ જાતનો માર્ગ છે, એમાં માર્ગ ભેદ છે જ નહીં. અનંતકાળ વીતો તો સિદ્ધો પણ અનંત થયા, કેમ કે છ મહિના અને છ સમયની અંદર 606 જીવ મોક્ષમાં જાય છે એમ જૈન શાસ્ત્રની અંદર કથન છે કે 6 મહિના અને 6 સમયની અંદર 606 જીવ મોક્ષમાં જાય છે. તો અનંતકાળ નીકળી ગયો તો કેટલા જીવો ગયા, તો કે અનંત જીવો ગયા હશે. અનંત જે જીવો મોક્ષમાં ગયા છે એ બધાનો માર્ગ તો એક જ, એમાં કંઈ ફેર આવવાનો નથી, બધા એક જ માર્ગે જ ગયા છે, બીજો માર્ગે ગયા નથી. કેમ કે એ માર્ગ તો અંતરમાં છે, આત્માથી અભિન્ન છે, આત્મરૂપ છે. તો એ માર્ગમાં ભેદ કેવી રીતે હોઈ શકે કે જે માર્ગ પોતે આત્મરૂપ છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ તો કથનની અંદર ભિન્ન છે, એ તો ત્રણે ત્રણ આત્મરૂપ છે, આત્માથી અભેદ છે, શુદ્ધ આત્મા છે. સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન એ બધી શુદ્ધ, જે જે ગુણો છે તે બધા શુદ્ધ ગુણો છે. એટલે કહ્યું સિદ્ધનમાં, કહ્યું કે અરિંદમાં કહ્યું કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપ, અનંત સુખ, આજે જે કઈ ગુણ શુદ્ધ ગુણો છે એ શુદ્ધ ગુણો, તેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ એ પણ શુદ્ધ ગુણરૂપ છે, આત્મરૂપ છે, તો ભિન્ન કેવી રીતે હોઈ શકે? તો બધા જ્ઞાનીઓ માત્ર એક જ મોક્ષ માર્ગ બતાવે છે અને તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે. આત્મા તે અભિન્ન છે, આત્મામય છે. અગર તો સંવર નિર્જરા એને પણ મોક્ષ માર્ગ કહીએ, પણ એ બધાનો અર્થ એક જ થાય છે કે જેટલો અકસાય ભાવ છે તેટલો સંવર છે, અને જેટલો સંવર છે તેટલો જ કર્મનો નિરોધ થાય છે. એટલે કર્મનું આવવાનું બંધ થઈ જાય છે અને ઉદયથી કર્મ કરતા જાય છે, નિર્જરતા જાય છે. તો સંવર અને નિર્જરા રૂપ, અગર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે, તે મોક્ષ માર્ગ આત્માનું રૂપ હોવાથી જ્ઞાનીઓ તેમાં કોઈ જગાને ભિન્નતા આવી શકતી જ નથી. જો બાહ્ય માર્ગ જે છે, બાહ્ય જે કંઈ જે વ્યવહાર માર્ગ છે, એ વ્યવહાર માર્ગની અંદર ભિન્નતા આવે, કેમ કે એ નિમિત્તમાં વ્યવહાર છે. મોક્ષ માર્ગમાં નિમિત્તમાં વ્યવહાર છે, તો વ્યવહારની અંદર નિમિત્તમાં અનેકતા આવે. જેમ ઘડો બનાવવો હોય તો માટીમાંથી ઘડો બને તો માટી તો એક છે, પણ એના નિમિત્તો તો કુંભાર, ચક્ર, દંડ આદિ અનેક છે. તો વ્યવહારની અંદર ભિન્નતા લાગે. વ્યવહારમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વ્યાખ્યા ભિન્ન 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 હોય અને એ બધાને ભિન્ન સ્વરૂપ પ્રમાણે બતાવે, પણ નિશ્ચયમાં તો એ બધા આત્મરૂપ જ છે. પછી એનો ભેદ કરીને ભલે બતાવે. તો અહીં કહેવા માંગે છે કે અનંત કાળની અંદર અનંત તીર્થંકરો, અનંત ચોવીસી અનંત સિદ્ધો થયા, બધા એક જ માર્ગે તે સિદ્ધ થયા છે, અને ભવિષ્યમાં પણ આ જ માર્ગથી સિદ્ધ થઈ શકે. બીજા કોઈ પણ રીતે સિદ્ધ બીજો કોઈ પણ માર્ગ છે જ નહીં. હવે કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ, સમજે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જેની દશા નિમિત્ત કારણમાં. એટલે કે બધા જીવો છે એ સિદ્ધ સમાન છે, એટલે કે દ્રવ્યાર્થિક ને નિશ્ચય ને એ બધા સિદ્ધરૂપ જ છે. પરંતુ એટલે કે પર્યાયમાં આ સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ નથી, પરંતુ આ બધા જીવો સિદ્ધ સમાન છે એનો અર્થ એમ છે કે એમની અંદર પર્યાયમાં સિદ્ધત્વ પ્રગટ કરવાની લાયકાત છે. અને દરેકે દરેક જીવો સિદ્ધ જેટલી શક્તિ સિદ્ધમાં છે એટલી જ શક્તિ દરેક જીવમાં છે. જેવું સિદ્ધનું દ્રવ્ય છે એવું જ પ્રત્યેક જીવનું છે. જેવો આત્મા સિદ્ધનો છે તેવો જ આત્મા પ્રત્યેક જીવનો છે. હવે ફરક ક્યાં છે? તો કે સિદ્ધની જે પર્યાય છે એ શુદ્ધ જ છે, એમાં ક્યાંય રાગ દ્વેષ આદિ ભાવ છે નહીં. ત્યારે સંસારી જીવની પર્યાયની અંદર રાગ દ્વેષ આદિ ભાવરૂપ મળ છે. તો જો આ પર્યાયની અંદરથી આ મળ કાઢી નાખવામાં આવે તો દરેક જીવ સિદ્ધ સ્વરૂપ જ છે. તો કોઈ સિદ્ધ તો કઈ બહારથી લાવવાનું નથી, એટલે શક્તિ અપેક્ષાએ તો દરેક જીવ પરમાત્મા જ છે. પરમાત્મા વ્યક્ત નથી પણ શક્તિ રૂપે છે. જો એ શક્તિની વ્યક્તિ પુરુષાર્થ દ્વારા કરે તો થઈ શકે એમ છે. તો પરમાત્મા પદ કોઈ આપવાનું નથી કે પરમાત્મા પદ બહારથી લાવવાનું નથી, પોતે જ પરમાત્મા છે. એ પરમાત્મા પદનો પોતે જ પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભાવ કરવાનો છે. જે વર્તમાનની અંદર પોતાનું પરમાત્મા પદ છે તે પરમાત્મા પદ એ તિરોભૂત થયેલું છે, ઢંકાઈ ગયેલું છે. એ ઢંકાઈ ગયેલું એને તમે આવિર્ભૂત કરે પુરુષાર્થ દ્વારા તો થઈ શકે એમ છે. એટલે કે પોતે પરમેશ્વર જ છે અને પરમેશ્વર પદ પોતે પ્રાપ્ત કરી શકે એમ છે પોતાના પુરુષાર્થ દ્વારા, જો કરે તો થઈ શકે તેમ છે. એટલે સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે કે જાતિ અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ, તરીકે દરેક આત્મા સરખા જ છે, માત્ર ફેર ક્યાં છે કે પર્યાયની અંદર, અવસ્થાની અંદર, વર્તમાન અવસ્થાની અંદર. જીવ છે તે રાગદ્વેષમય છે, ભગવાન છે તે રાગદ્વેષ રહિત છે. તો શ્રીમદજી એક દાખલો આપેલો જ છે કે સિદ્ધના જીવો છે તે શુદ્ધ સુના જેવા છે, અને સંસારના જીવો છે તે સોનું અને કથિર મિશ્રિત છે. એટલે કે સંસારના જીવો પણ સોનારૂપ તો છે જ, જો એમાંથી કથિર કાઢી નાખવામાં આવે તો સોનું જ છે. તો આ અપેક્ષા એ સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય, પણ આ વાત સમજે કે હું પરમાત્મા છું. જેમ કે કોઈ રાજા હોય અને દુશ્મને ચડાઈ કરી અને હાર્યો, તો પછી એની રાણી હોય અને રાજા મરી જાય, તો રાણીના નાનો બાળક હોય એને લઈને નાસી જાય અને કઈ જંગલની અંદર ઉછરે અને કોઈ ભીલોની સાથે રહ્યો હોય એ બાળક, તો ત્યાં તો ભીલ જેવું જ વર્તન કરતો હોય, ભીલના છોકરા પહેલો રમતો હોય ભીલ જેવું વર્તન કરતો હોય. પછી મોટો થાય ત્યારે પછી એની માં એને કહે કે ભાઈ તું આ ભીલ જેવો નથી, તું તો રાજા છો. બસ એને ભાન કરાવે છે એની માં કે તું તો આનું સંતાન છો ને તું તો રાજા છો ને આ તો તારો દેશ છે, હવે તું મોટો થયો છો તો તું જો તારું રાજ તું લે, તો એને એટલું ભાન કરાવે છે કે તું રાજા છો. બસ એટલું ભાન એને થાય છે, તે દિવસે એનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે કે હવે તો મારે મારા બાપનું રાજ લેવું જ જોઈએ ને, હું તો કઈ ભીલ છું નહીં. તો એ પ્રમાણે જીવને જો ભાન થાય કે હું તો પરમાત્મા જ છું અને મારે પરમાત્મા પદ લેવું જ છે, આટલું જો એને ભાન કોઈ કરાવનાર સદગુરુ આટલું આવું ભાન કરાવે, તો પછી જીવ એનો પુરુષાર્થ કરે અને એનું પરમેશ્વર તો પોતે પ્રગટ કરે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય, પણ એ સમજવું પડશે એને સદગુરુ પાસેથી પોતાનું પરમેશ્વર પદ કેવી રીતે છે અને કેવી રીતે નથી, પર્યાયમાં નથી, દ્રવ્યથી છે, એ વાતો એને યથા સદગુરુ દ્વારા સમજાશે. નહીતર પછી શું થશે કે શુષ્ક થઈને એકાંતની અંદર અત્યારે વેદાંતની અંદર આ વાતનો બહુ પ્રચાર થઈ ગયો છે કે અમે તો પરમાત્મા છીએ. મને એક ભાઈ મળેલા તો કે અમારે તો બીજો ભવ જ નથી, અમે તો પરમાત્મા જ છીએ. તો વિચારસાગર આદિ જે કઈ શાસ્ત્રો અને બીજા જે કઈ શાસ્ત્રો છે એમાં મુખ્ય વાતો વર્ણવવામાં આવી છે આ જાતની. તો એવા શાસ્ત્રો વાંચી અને પોતે પોતાની જાતને વર્તમાનમાં જ પરમાત્મા માનવા માંડે છે અને એવા જીવોનો ભેટો થાય છે તો ત્યાં ભૂલ થઈ જાય છે. એટલે તો પુરુષાર્થહીન થઈ જાય, કેમ કે એને માની લીધું પર આપણે પરમાત્મા તો શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી, એ વાત એને ખ્યાલ નથી, એટલે અમારે બીજો ભવ જ નથી, અમે તો પરમાત્મા જ છીએ. તો અહીંયા એ વાત કરી શ્રીમદજીએ કે પણ જે સમજે તે થાય, હજી થયો નથી પરમાત્મા. સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ સિદ્ધ સમ છે એટલે સિદ્ધ સમ થઈ નથી ગયા, પણ જે યથાર્થ સમજે સદગુરુ દ્વારા, એટલે કે સદગુરુ આજ્ઞા જીન દશા, કાં તો નિમિત્તની અંદર સદગુરુની આજ્ઞા, સદગુરુ નો ઉપદેશ, અગર તો જીનેશ્વર, જીનની દશા, જીનેશ્વરની દશા, નિમિત્ત કારણ, આવું નિમિત્ત હોય તો એ યથાર્થ સમજે, એને યથાર્થ સમજે તો પોતે સિદ્ધપણું પ્રાપ્ત કરે. તો આ એ વાત જો બહુ સરસ વાત એમને વાક્ય બહુ સુંદર રીતે મૂકેલું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, સિદ્ધ સમ છે એટલે વર્તમાન સિદ્ધ સમ થઈ ગયા છે એ વાત નથી, પણ જે સમજે તે થાય. પછી બીજી વાત ત્યાં મૂકી દીધી કે શક્તિ અપેક્ષા એ સિદ્ધ સમ છે, વ્યક્તિ અપેક્ષા એ સિદ્ધ સમ નથી, અને જો યથાર્થ સદગુરુ નિસરાએ સદગુરુ નિમિત્તે આ સમજવું થશે, સમજવું છે જીવને પોતાને, કોઈ પરાણે કોઈને કોઈ સમજાવી દે સદગુરુ એવું બનવાનું નથી, પણ સદગુરુ વિના કઈ સમજાય એ પણ બનવાનું નથી. તો સદગુરુ છે તે સમજવાની અંદર નિમિત્ત છે. તો એવા સદગુરુ જે હોય, જે આત્મજ્ઞાની ગુરુ હોય, એ આત્મજ્ઞાની ગુરુ પાસે વસ્તુનું સ્વરૂપ પોતે યથાર્થ સમજે, મોક્ષમાં યથાર્થ સમજે, જે પુરુષાર્થ કરે તો પોતે સિદ્ધત્વ જરૂર પ્રગટ કરે. એટલે અહીંયા તો કોલ આપ્યો છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. તો નિમિત્તની અંદર સદગુરુની આજ્ઞા પાળવી, સદગુરુ જે કહે તે માનવાનું, સદગુરુની ભક્તિ આદિ, એની સ્વાદ પણ આદિ, એ બધું આમાં જોઈશે. અને સદગુરુ જે માર્ગ બતાવે એ માર્ગ જાય તો જરૂર એને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય, એ વાત અહીં બતાવી છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. તો આ નિશ્ચયની ફરી વાત બતાવી કે ભાઈ ઉપાદાન બરાબર હોવું જોઈએ, નિમિત્તની કઈ જરૂર નથી, નિમિત્તની ઉપેક્ષા કરો, નિમિત્તથી કઈ થાય નહીં. નિમિત્ત તો માત્ર ઉપાદાનનું નામ લેવાની, ઉપાદાન પોતાનું તો એવું થયું નથી, પોતાનું ઉપાદાન જેવું શુદ્ધ થવું જોઈએ એવું શુદ્ધ થયું ન હોય પણ માની લે, અને ઉપાદાનની જ વાત કરે, નિશ્ચયની જ વાત કરે, કોઈ વ્યવહાર વ્યવહાર આદિ, સશાસ્ત્ર, સદગુરુ આદિ જે કઈ નિમિત્તો છે, બાહ્ય તપ આદિ, બાહ્ય વ્યવહાર, બાહ્ય ચારિત્ર આદિ, એ બધા, બાહ્ય વ્રત આદિ, એ બધાની કઈ જરૂર છે જ નહીં. માત્ર જે કઈ માર્ગ છે તે આત્મામાં જ છે, માટે તમે એનું શરણ લેવાનું છે, આ બધી વાતોને જવા દો, એથી તો શુભ બંધ પડે છે. એવી વાતો કરનાર જે શુષ્ક જ્ઞાની છે એની વાત કહે છે કે ઉપાદાન નામ જે તજે નિમિત્ત, એ પોતે ભ્રાંતિમાં જ, એટલે અજ્ઞાનમાં જ ઉભો રહેવાનો છે, રહે ભ્રાંતિમાં. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે ની સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે માત્ર આ વાતો કરે, ઉપાદાન 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 એટલે નિજ શક્તિ, નિજ દ્રવ્ય શક્તિ, એનું નામ કહે છે ઉપાદાન. તો સમજવું કરવું છે પોતાની શક્તિ છે, વાત ખરી, કે કોઈ સમજાવી દે વાત નથી, પરંતુ સદગુરુ વિના સમજી જવાનો છે પોતે એવું પણ છે નહીં. એટલે કે નિમિત્ત અને વ્યવહારની અહીં બરાબર, નિમિત્ત અને નિશ્ચય અને વ્યવહારની અહીં બરાબર સંધિ બતાવી છે કે જો તમે ઉપાદાનની એકલાની વાત કરશો તો કદી તમને કંઈ પ્રાપ્તિ થવાની નથી. સુષ્ગ્નાની બાબત તમે વાતો કરે જ જશો, હું પરમાત્મા જ છું, મારે કંઈ હવે કરવાનું બાકી રહ્યું નથી, અગર તો હું તો હવે આ પ્રમાણે ધ્યાન જ કરવું છે, મારે કોઈ બીજી બહારની ક્રિયાઓ જોઈ નહીં, આની અનેક વાતો જે છે તે કરે જ હશે. પરંતુ નિમિત્તને એમ વાતો કરી અને જે સાચા નિમિત્તો છે મોક્ષ માર્ગના, એ મોક્ષ માર્ગના નિમિત્તોનો પોતે ઇનકાર કરશે, ઉપેક્ષા કરશે, કે ઉપેક્ષા કરશે તો સાચું સમજી શકવાનો જ નથી, સદગુરુ વિના માર્ગ તો એને મળવાનો જ નથી યથાર્થ, અને તો નિમિત્તની ઉપેક્ષા કરવા માંગે છે. તો અહીં એ વાત કરી છે કે ભાઈ તું ઉપેક્ષા કરીશ તો કામ આવશે નહીં, ઉપાદાનની બળવત્તા જોઈએ, નિજ શક્તિથી જ બધું થાય, આત્મા પોતે જ પુરુષાર્થ કરે તો થઈ શકે, મોક્ષ માર્ગ પોતાને જ પામવાનું છે, પોતાના સ્વરૂપમાં જ છે. આ બધી વાતો કરે, માત્ર વાતો કરે કઈ પત્તો પડશે નહીં, પણ આ બધી વાતો છે સદગુરુ નિશ્રય જેમ છે તેમ યથાર્થ તારે સમજવી પડશે. અને જો તું એ સમજીશ નહીં, અને નિમિત્તનો, શુભ ક્રિયાઓનો આદિ જે કંઈ બીજા બાહ્ય સાધનો છે એ બધાનો સર્વથા તું ઇનકાર કરીશ તો તું ભ્રાંતિમાં, એટલે અજ્ઞાનમાં જ ઉભો રહીશ, તને કદી પણ જ્ઞાન થવાનું નથી. એટલે કે નિશ્ચય અને વ્યવહારની જેમ જોઈ તેમ અહીંયા સંધિ બતાવી છે. માટે ઉપાદાન માત્રનું નામ એટલે એક જ પક્ષ ગ્રહણ કરી અને આ પ્રમાણે પ્રવૃત્તિ જીવ એ કરવી જોઈએ નહીં. જો આ પ્રમાણે પ્રવૃત્તિ કરશે તો એને કદી પણ મોક્ષ માર્ગ હાથ આવશે નહીં. હવે પછી એ સંબંધે બાકીની જે કથાઓ છે એ સંબંધે હવે પછી વિવેચન કરીશું.